नामानुसार गुणयुक्त सुचित्त वृत्तिं सिद्धस्वरूपम् अपरोक्ष सुखाभिलीनम् अपरोक्ष स्वरूपम् जेने स्वस्वरूप ने अपरोक्ष करी लीधो छे। अपरोक्ष सुख अपरोक्ष अनुभूति आपणे गई काले जोई। ए अपरोक्ष अनुभूति अपरोक्ष सुख छे एने समझिए कि त्रण अवस्था छे, प्रत्यक्ष परोक्ष अने अपरोक्ष। परोक्ष एटले प्रत्यक्ष एटले जे आपणे जोईए छे ते आ वृक्ष, आ मकान, आ नदी, आ पर्वत, आ थयुं प्रत्यक्ष। जे कई देखाई छे, जोनारो, जोवानी वस्तु अने दृश्य दृष्टा बन्ने होय छे। वस्तु जुदी छे, पोते जुदो छे, एने जोई शके छे कि आ छे स्थूल स्वरूप, एटले एने कहेवाशे प्रत्यक्ष। त्यार पछी एक वस्तु बीजी एक स्थिति छे परोक्ष। प्रत्यक्ष में जंगल ने पण जोई शको, नदी ने पण जोई शको, पहाड़ पण जोई शको, पण जे प्रत्यक्ष छे, परोक्ष जे छे, ए बीजी रीते के जे देखातू नथी छतां एनो स्वीकार करवो पड़े। गुरुत्वाकर्षण देखाय छे छतां एनो स्वीकार करीए छे, एने परोक्ष कहेवामां आवे छे। मन अनुभवाय छे खरु, देखाय छे खरु, नथी देखाय माटे परोक्ष छे। आ વીજળીનો પ્રવાહ ઉપકરણમાં આવે ત્યારે સમજાય કે પ્રવાહ કામ કરે છે, પણ એ સામાન્ય સંજોગોમાં એ પ્રવાહને સમજાય ખરો, ઓળખાય ખરો, તો એ આકાર સ્વરૂપ નથી ને છતાં એને આપણે જાણીએ છીએ, સમજીએ છીએ। કારણ આપણે એ નથી, આપણે જુદા જ છીએ, ગુરુત્વાકર્ષણ આપણે નથી, વીજળીનો પ્રવાહ આપણે નથી, આ બધા નથી દેખાતા, અને મન આપણું હોવા છતાંય આપણને દેખાતું નથી। તો આ છે પરોક્ષ। એક પ્રત્યક્ષ, પ્રત્યક્ષ ઉપરથી આપણે પરોક્ષને સમજ્યા, જેની જેનું પ્રત્યક્ષ દર્શન નથી થતું અને છતાંય એને આપણે જેનો આપણે સ્વીકાર કરીએ છીએ એનું નામ છે પરોક્ષ। તો અપરોક્ષ શું હશે? પરોક્ષની અંદર જોનાર, જાણનાર, અનુભવનાર જુદો છે, અને જે બાબત છે એ અલગ છે। જેમ કે ગુરુત્વાકર્ષણ એ આપણાથી જુદી છે, એ વસ્તુ વીજળી એ આપણાથી જુદી છે, એટલે આપણે નથી એ અન્ય છે, એને એનું નામ છે પરોક્ષ। બીજું પર એટલે બીજું, એટલે પ્રત્યક્ષ ને પરોક્ષ ને સમજ્યા પછી હવે અપરોક્ષ ને સમજીએ। અપરોક્ષ એટલે બીજો નહીં, હું પોતે જ। જે બીજો હોય તો જોનાર અને વસ્તુ બે જુદી પડે, પણ અપરોક્ષની અંદર આત્મા પોતે જ છે, એને બીજો કહેશો, એને પરાયો પારકો કહેશો, આત્માને તું કહેશો? ના, કે હું જ કહીશું, હું આત્મા છું। તો જે આપણા પોતાના નિજ સ્વરૂપમાં એ જોનારો બીજો નથી, દ્રશ્ય પણ બીજું નથી અને દ્રષ્ટિ પણ બીજી નથી, પોતે જ છે. એટલે જેમ આત્મા, પરમાત્મા, પરબ્રહ્મ, બ્રહ્મ આ બધું અન્ય નથી, આપણું જ સ્વરૂપ છે અને એટલા માટે એને અપરોક્ષ કહેવામાં આવે છે. આત્મા આપણો અપરોક્ષ છે, પરમાત્મા બ્રહ્મ તત્વ અપરોક્ષ છે, ગુરુત્વાકર્ષણ, વીજળી આ તો બધા એને જાણીએ છે, એ આપણાથી જુદા છે માટે પરોક્ષ. પણ આત્મા છે, આત્મચેતના છે, બ્રહ્મ છે, પરમાત્મા એ આપણું પોતાનું જ સ્વરૂપ છે પણ આપણે નથી, છતાં એ દેખાતું નથી અને એનો આપણે સ્વીકાર કરીએ છીએ, માટે એ છે અપરોક્ષ. તો અહીંયા સિદ્ધ સ્વરૂપમાં પરોક્ષ સુખાભિલીનમ એમ કહ્યું ગુરુ મહારાજ ને, ગુરુ ભગવાન ને સંબોધન કર્યું અપરોક્ષ સુખાભિલીનમ. તો એ જે અપરોક્ષ સુખ ની અંદર એની અંદર તન્મય થઈ જવું, એની અંદર એકરૂપ થઈ જવું, તો એ અપરોક્ષ સુખ શું હશે? જેમ જુદી જુદી વસ્તુના સુખ હોય, જુદા જુદા આનંદના સુખ હોય, ખાવા પીવાના સુખ હોય, પૈસે ટકે સુખી હઈએ, ગરબાની રીતે સુખી હઈએ, નોકર ચાકરથી ધંધેથી સુખી હઈએ, તો અપરોક્ષ સુખ શું હશે? જેમ બીજા સુખોને તો આપણે ગણાવી શકીએ, સમજી શકીએ છીએ, પણ અપરોક્ષ સુખ શું? આપણે પોતે જ આત્મા છીએ, આપણું પોતાનું જ સુખ આપણે જ ભોગવાનું છે, બીજાનું નથી, બીજો ભોગવે છે એ પણ આપણે જોવાનું નથી, પણ હું જ છું અને હું જ ભોગવી રહ્યો છું. આત્મસુખ, અપરોક્ષ સુખ એને કહેવાય. અને જે આત્મસુખ ની અંદર સદા એ તરબોળ છે, આત્મસુખ ની અંદર હંમેશા એને બાહ્ય વ્યવહારના, બાહ્ય જગતના સુખો સાથે કોઈ સંબંધ, કોઈ લેવા દેવા નથી. અને એની આજુબાજુ એ સાંસારિક સુખ પડ્યા હોય, પડેલા પાથરેલા હોય, તો પણ એના તરફ એને સહેજ પણ લક્ષ ન હોય. અપરોક્ષ સુખાભિલીનમ, એ પોતાના આત્મસુખ ની અંદર જ એવા તો લીન તન્મય હોય કે બહારનાની કશી જરૂર જ ના પડે. અને આત્મસુખ જેવું મોટામાં મોટું, ઊંચામાં ઊંચું સુખ મળ્યું, પછી ઇન્દ્રપદ નું શીજર શું કામ લાગવાનું? કોઈ પણ સત્તા, કોઈ પણ સંપત્તિ, મેં આત્મધન પાયો, પાયો જી આત્મધન મળી, પછી બીજા કોઈ ધન ની જરૂર નથી. અને હોય, દેખાય, પડ્યું હોય, છતાં એના પ્રત્યે કોઈ પણ જાતનું લક્ષ્ય નહીં, રૂચિ નહીં. કેમ? અપરોક્ષ સુખ છે. સ્વરૂપમ અપરોક્ષ, જેનું આત્મ સ્વરૂપ અને જેનું પોતાનું જ આત્મસુખ પોતે જ ભોગવી રહ્યા છે અને પોતાના નિજ સ્વરૂપની અંદર એટલા બધા તરબોળ ને તન્મય છે કે બહારની કોઈ પણ તલભર અપેક્ષા નથી. એટલે સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખાભિલીનમ. બસ આ સુખ એટલે ચરમસીમાનું સુખ, એ સુખ પ્રાપ્ત કર્યા પછીથી બીજું કશું મેળવવાની ઈચ્છા જ ન થાય. યમ લબ્ધવા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તથા, જે મેળવ્યા પછી બીજું કશું મેળવવાની સજ્જે ઈચ્છા ના થાય. એના કરતા અધિક હોય તો દુઃખ તો મેળવન થાય ને, ચલો એના કરતા આ સારું છે માટે આ લઈએ. તો એમ આત્મસુખ સર્વોપરી છે. આત્મસુખ એ સિદ્ધ સુખ છે. આત્મા સુખ જેવું બીજું કોઈ પરિપૂર્ણ સુખ નથી. સિદ્ધ સુખ નો અર્થ પણ પરિપૂર્ણ સુખ. આત્મા સ્વયં પોતે છે અને જે અપરોક્ષ સુખ છે એ પણ આપણું પોતાનું છે, બીજાનું નહીં. આપણું આત્મસુખ ભલે આપણે જોઈ ન શકીએ પણ અનુભવી શકીએ છીએ. મને સંતોષ છે, મને શાંતિ છે, મારે કશું જ જોઈતું નથી. લેવા વાળો, વિચારવા વાળો, આપવા વાળો પણ પોતે ને પોતે જ છે. અને એટલા માટે એને અપરોક્ષ કહ્યું. આખા શરીરની અંદર, આખું શરીર છે, શરીરના બધા જ અંગો અવયવો છે, બધાને આપણે જોઈ શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. તો શરીરને જેમ ઓળખીએ છીએ એવી રીતે આત્માનું કોઈ સ્વરૂપ છે ખરું, આકાર છે ખરો. હવે આત્માને સ્વરૂપ નથી, આકાર નથી. શરીરમાં કોઈ પણ ભાગને બતાવી શકીએ પણ આત્માને બતાવવો જોઈએ નહીં, બતાવી શકું. અને છતાંય એ આત્મા એ મારું જ સ્વરૂપ છે. આ જે સમજ થાય એનું નામ છે અપરોક્ષ. સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખાભિલીનમ. સ્વરૂપ નું જ એની અંદર વિલીનતા થઈ ગઈ અને એ જ સ્વરૂપ નું જ અપરોક્ષ સુખ, બીજું સુખ નહીં. આપણું પોતાનું જ સ્વરૂપ એટલે આત્મા. અને એની અંદર જે સુખની વાત કરી, એ સુખ એ હું પોતે જ, એ સુખ નો ભોગતા પણ હું જ. એટલે ભોગતા જુદો નથી, ભોગ્ય પણ જુદો નથી, અને એ સ્વરૂપનો જાણવાળો પણ જુદો નથી. બધું એક જ છે. એટલે સ્વરૂપમ અપરોક્ષ, પોતાનું સ્વરૂપ જ, પોતાનો આત્મા જ નથી દેખાતો, છતાંય એનો અનુભવ કરીએ છે, એટલા માટે અપરોક્ષાનુભૂતિ એમ કહ્યું. અપરોક્ષ સુખ ત્યાંનું નામ. અને એની અંદર વિલીન થઈ ગયેલા છે, બીજી કશાની ઈચ્છા નથી, મનમાં કોઈ સંકલ્પ નથી, કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી. માત્ર એક જ ધ્યેય, એક જ લક્ષ, એના વગર બીજું કશું જ નહીં કે માત્ર મારું સ્વરૂપ આત્મચેતના છે. હું શરીર પણ નથી, હું માત્ર આત્મા છું. એટલા માટે કહ્યું સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખમ, પરિપૂર્ણ રીતે પોતાના અપરોક્ષ સુખની અંદર. એનું વર્ણન કેવી રીતે કરવું? અપરોક્ષ સુખનું શબ્દો નથી, ભાષા નથી, એના માટે વિચારો નથી, મન નથી, પણ છતાંય એ અપરોક્ષ સુખનું સ્વરૂપ છે. યન્નેતિ નેતિ, કે જે આ નહીં આ નહીં આ નહીં, છતાંય પ્રતિપાદન કરે કે હવે જે બાકી શેષ રહે તે એ મારું આત્મસ્વરૂપ. તો જ્યાં જગતના બધા જ સ્થૂલ ભૌતિક પદાર્થોથી પર જે છે અને ભૌતિક સુખોથી પર જે અભિપ્રેત થાય છે કે આ બધું દુનિયામાં દેખાય છે કશું જ નહીં, પણ છતાં એ જે સુખ છે, જે અનુભૂતિ છે, અપરોક્ષાનુભૂતિ, પહેલું આત્માનુભૂતિ થાય અને આત્માનુભૂતિમાંથી થોડાક ઉપર ઉઠે ત્યારે અપરોક્ષાનુભૂતિ થઈ જાય. તો ગુરુ મહારાજ એવી સ્થિતિ, એવી અવસ્થાની અંદર છે કે નામ પ્રમાણે ગુણ પણ છે, એ પ્રકારે એમની ચિત્તની વૃત્તિઓ પણ એટલી બધી સ્થિર અને શાંત સ્થિતિ છે, સિદ્ધ છે, અને પોતાના સ્વરૂપમાં સિદ્ધ છે, પોતાના અપરોક્ષ સુખની અંદર સિદ્ધ છે. હવે આવું દિવ્ય સ્વરૂપ ગુરુ મહારાજનું આપણને બીજે ક્યાં મળવાનું? બીજે ક્યાં ફાફા મારવા જઈશું? પરમ સુખ, પરમ સ્વરૂપ ગુરુ મહારાજ સ્વયં આત્મદર્શન કરતા હોય, આત્મસુખ ભોગવતા હોય અને સૌને આત્મદર્શન કરાવી આત્મસુખ આપતા હોય, તો એવું સિદ્ધ સ્વરૂપ અને એવું આત્મ સ્વરૂપ છે કે જેમાં ગુરુ મહારાજ સ્વયં અંદર પરિપૂર્ણ તૃપ્ત છે. વિજ્ઞાન મૂર્તિ, જ્ઞાન તો ખરું પણ જ્ઞાન શબ્દની આગળ વ્યાકરણની દ્રષ્ટિએ વિ ઉપસર્ગ છે. ઉપસર્ગ જે આગળ કોઈ પણ શબ્દની આગળ ઉપસર્ગ આવે એટલે એમાં કંઈક વિશિષ્ટતા દર્શાવવા માટે જ ઉપસર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. વૃત્તિ પણ આગળ પ્ર મૂકી દો જોઈએ, પ્રવૃત્તિ. તો જે પ્ર છે એ ઉપસર્ગ છે વ્યાકરણની દ્રષ્ટિએ. જ્ઞાન ખરું પણ જ્ઞાનની આગળ વી મૂકી દીધો તો જે વી છે એ ઉપસર્ગ છે. પણ વી નો અર્થ, ઉપસર્ગ નો અર્થ છે વિશેષ જ્ઞાન, જેને આપણે અંગ્રેજીમાં ટૂંકમાં અક્ષરો મૂકી દઈએ છીએ અને આપણે એને શોર્ટ ફોર્મ કહીએ છીએ, એમ અહિયાં આગળ એને ઉપસર્ગ કહેવામાં આવે છે. કે જે કઈ છે એનાથી વિશેષ. તો સ્તુતિ કરતા કહ્યું, વિજ્ઞાન મૂર્તિ, આપ જ્ઞાન મૂર્તિ તો છો પણ વિશિષ્ટ પ્રકારની જ્ઞાન મૂર્તિ છો. વીઆઈપી ખરા પણ આગળ બીજો વી લગાડી દે તો વી વી આઈપી. એમ જ્ઞાન ખરું પણ વિશેષ જ્ઞાન, વિજ્ઞાન મૂર્તિ. હવે વિશેષ પ્રકારનું જ્ઞાન કયું તો અભિપ્રેત થાય છે આપણને સૌને, કે જે પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, અપરોક્ષ અનુભૂતિનું સુખ, કે સદૈવ આત્મા સિવાય કશું જ અસ્તિત્વ નથી, માત્ર હું આત્મા છું, આ શરીર પણ હું નથી. વિજ્ઞાન મૂર્તિ, આપણે સમજીએ છીએ કે હું આત્મા છું. સામાન્ય સમજ એવી હોય, સાંભળ્યું હોય, કઈક થોડીક મનની અંદર વિચાર બેઠેલા હોય એટલે કે હું આત્મ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું. પણ ક્યારેક ક્યારેક આત્મ સ્વરૂપનું તો ક્યારેક જ ભાન થાય, પણ શરીરનું સ્વરૂપ, શરીરનું ભાન તો હંમેશને માટે ચોવીસે કલાક રહે. આ ના મળ્યું, આ ઓછું મળ્યું, આ વધારે મળ્યું, આ સારું મળ્યું, આ ખોટું ના મળ્યું, એમ એ શરીર અનુભૂતિ તો થયા જ, ચોવીસે કલાક સતત રહ્યા કરે છે. જેને બીજા શબ્દોમાં કહીએ કે દેહાધ્યાસ. જમવાની થાળીમાં જો વધતું ઓછું હોય કે આગું પાછું હોય, વેરો આત્રો હોય, તો પણ બોલી ઉઠે, દેહાધ્યાસ બોલી ઉઠે. મને કેમ નહીં, આટલું જ કેમ, આવું આને કેમ ને, મને કેમ નહીં, આ દેહાધ્યાસ પોકારી ઉઠે. અને એમાંથી અહંકાર ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, પછી બધું આવે, રાગદ્વેષ પણ આવે. પણ એ જે આત્મવૃત્તિ શાંત થઈ ગઈ હોય અને એને માત્ર સતત વિજ્ઞાન મૂર્તિ એટલે પોતાના સ્વરૂપ સિવાય કશાની, પોતાના શરીરની પણ એને અવસ્થા ભાન નહીં છે જ, પણ કે આ શરીર એ હું છું એ પણ ન રહે, માત્ર હું આત્મા છું, હું અપરોક્ષ સુખનો અનુભવ કરી રહ્યો છું, માત્ર મારા આત્માના સુખને જ હું અનુભવી રહ્યો છું. શરીર સુખ તો ઘણા હશે, અનેક પ્રકાર હશે શરીર સુખોના, પણ આત્મા સુખનો માત્ર એક જ પ્રકાર હોય છે, કે એ અપરોક્ષ સુખ. અને અપરોક્ષ સુખની અંદર સદાયને માટે એક ક્ષણ પણ, એક સેકન્ડનો સોમો ભાગ પણ એનાથી બહાર નહીં. અભિલીનમ, એની અંદર લીન થઈ ગયો હોય, તરબોળ થઈ ગયા પછી એમાંથી કશું આગું પાછું થઈ શકે? કપડાં પાણીમાં આખા નાખા પલળી ગયા, એમાંથી કોરું છે જ નથી. એમ આપણી બધી જ વૃત્તિઓ આત્મસુખની અંદર તરબોળ થઈ ગઈ. પછી એમાં વધારે પાણી ઉમેરાશે ખરું? નહીં ઉમેરે. તો જેમ આમળું ચાસણીમાં નાખ્યા પછી અંદર બારે તરબોળ થઈ જાય એને બહાર કાઢો તો એમાં તુરાશ કે ખટાશ નહીં રહે, મીઠાશ હશે. તો એ જે આંતર બાહ્ય તરબોળ થઈ ગયું, સુખાભિલીનમ, એની અંદર લીન થઈ ગયું, અંદર એકરસ થઈ ગયું, પછી એ મનની અંદર, એ આત્માની અંદર જે કઈ સુખ છે એ આત્માના જ મધુર છે. આમળાને બહાર કાઢો પછી એને ઉપરથી ચાખો કે અંદરથી ચાવો તો એ મીઠું જ લાગવાનું છે. એમ વૃત્તિઓ બધી અંતર્મુખ બની અપરોક્ષ સુખની અનુભૂતિ કરી અને સદા એની અંદર વિલીન થઈ જઈને પછી બહાર નીકળવાનું જ નહીં. દરિયાનું ઊંડાણ શોધવા માટે એક મીઠાની પૂતળી બનાવી હતી, એને દોરી બાંધી ઓળંબાની માફક કે ભાઈ આને નીચે ઉતારો, કેટલું ઊંડાણ છે કે આપણે માપીએ. પણ એ મીઠાની પૂતળી ગાંગડી જે બાંધેલી હતી તે અંદર છેક તળિયામાં જતા પહેલા જ ઓગળી ગઈ. તળિયાને તળિયે જ ના પહોંચી શકી. આત્મસુખને કોઈ તળિયું નથી, એના ઊંડાણને કોઈ માપી શકતું. જે અંદર ઉતરે ને એ મેં ઓગળી જાય. સુખાભિલીનમ ક્યાં ગયું? કે બસ સાગરની અંદર મીઠાની પૂતળી સમરસ થઈ ગઈ. એમ અપરોક્ષ સુખની અંદર વિલીન થઈ ગયેલા આપણા ગુરુ ભગવાન અંદર એક બની ગયા, સમરસ થઈ ગયા. એની અંદરથી પાછા બહાર નીકળે જ નહીં, શોધ્યા ના જડે. કેમ? અપરોક્ષ સુખની અંદર વિલીન થઈ ગયા. અને વિલીન થવાનો શબ્દ એની અંદર લીન થવું, વિશેષ લીન થવું એટલે સંપૂર્ણ ઓગળી જવું, લીન શબ્દ છે. અને એની ઉપર ઉપસર્ગ લાગ્યો વી. આમ વિશેષતા ગુરુ મહારાજની અને આવો ગુરુ મહારાજનું સાનિધ્ય આપણા સૌના જીવનને એવા એવા જ આત્મસુખ આપે. આપણે પણ એ અપરોક્ષાનુભૂતિ કરતા થઈએ, એ આત્મસુખના આપણે પણ ભાગી બનીએ. પણ ક્યારે? પછીના શ્લોકમાં આવશે. સહિતમ શરણમ જનાનમ ઉદ્યત પ્રતાપ. મહારાજનો તો ખરો, પણ મહારાજને ભજનારા અને મહારાજના સેવકનો પણ એવા જ પ્રકારની વિલીનતા પ્રાપ્ત થાય. શ્રી સંત રામ ગુરુ મિશમ અહમ નમામી એવા મારા ઈષ્ટદેવ, મારા આરાધ્ય ગુરુ ભગવાનના ચરણોમાં હું વંદન કરું છું. જય મહારાજ.